तुलसीदास जी श्रोता ने वक्तानी केवी ऊंचाई होवी जोईए, श्रोता वक्तानी पात्रता केवी होय एना विषे वात करी। जेवो कथानो विषय होय एवी श्रोता वक्तानी पात्रता जोईए। शंकराचार्यनी जे त्रण भाष्यो लखे छे, त्रिविद त्रिभाष्य, अने ए भाष्य उपनिषद गीता अने विष्णु सहस्त्र उपर भाष्य छे, एना श्रोता वक्ता एना ए ज्ञानना स्तर प्रमाणे जोईए। एम अहिया तुलसीदास जी पण श्रोता वक्ता नुं स्तर बतावता કે શ્રોતા કહ્યું કે શ્રોતા વક્તા જ્ઞાન નિધિ, સારા સમજણા હોવા જોઈએ શ્રોતાઓ અને વક્તા જ્ઞાન પરાયણ હોવો જોઈએ। જ્ઞાનનું જે કઈ સમજવું છે એ જાણકાર અને કોઈ સારા શ્રોતાઓ હશે તે સમજી શકશે। એટલે શ્રોતા વક્તા જ્ઞાન નિધિ, જ્ઞાનનો ભંડાર કયો, કેમ કે સામાન્ય વિષય નથી। કથા રામ કી ગૂઢ, અત્યંત ગહન છે રામકથા। એ રામકથાને જો ઊંડાણમાં એના બધા જ જે ઉપગ્રંથો છે એમાં નિરીક્ષણ કરીએ તો એમ થાય કે રામકથા અતિ ગહન છે। યોગ વાસિષ્ઠ રામાયણ એમાં ગહનતા રહેલી છે, અધ્યાત્મ રામાયણ એની અંદર પણ આત્માની ગહનતા છે, માનસ રામાયણ તુલસી વાલ્મીકિ કે સંસ્કૃતમાં છે, તો ભગવદ્ કથા અત્યંત ગૂઢ અને ગહન છે। ભગવદ્ લીલા પણ એટલી જ ગૂઢ ગહન છે, સામાન્ય માણસને ન સમજાય। કોઈ પણ મહાપુરુષ સામાન્ય લોકોની વચ્ચે હશે તો એ સામાન્ય દેખાશે, એ કોઈ વિશિષ્ટ નહીં દેખાય। એમ ભગવદ્ કથાના ગ્રંથો બધા ગ્રંથોની વચ્ચે પડ્યા હશે ને, આ બધા પુસ્તકો પડ્યા છે, એમ આ આપણે તો બુક કહીએ છીએ, બુક ગ્રંથ, જ્ઞાન નિધિ અને ગૂઢ વાત છે। જે જ્ઞાન નિધિ હોય એ જ ગૂઢમાં ગૂઢને સમજી શકે, છીછરાપણું ન હોય। ભગવત કથાના સત્સંગમાં બેસવાનું હોય ને ત્યારે ઊંડાણમાં બેસવાનું, સમજણપૂર્વક બેસવાનું, ધીરતાથી બેસવાનું, ધૈર્ય રાખીને સમજણપૂર્વક જાગ્રત થઈને, જાગ્રત થઈને એટલે અહીં બેઠા એને મન ક્યાંક હોય એ રીતે નહીં, અહીં બેઠા એને ઝોકા ખાતા એ રીતે નહીં, પણ પરિપૂર્ણ એકાગ્રતાથી શ્રવણ કરવું એને એને માટે કહ્યું કે શ્રોતા જ્ઞાન નિધિ, વક્તા જ્ઞાન નિધિ અને કથા ગૂઢ, અને સમજનારા પણ એટલા જ ધીર હોવા જોઈએ। વિષય કથાનો બહુ જ ગહન હોય સામાન્ય શ્રોતા નથી સમજી શકવાનો, એટલે શ્રોતા પણ ધીર ગંભીર સમજવા વાળો હોય તો એ કથાને પચાવી શકે અને એમાંથી કંઈક મેળવી શકે। જે કથા કે સત્સંગ છે એનો એનું લક્ષ્ય શું, એનો ધ્યેય કયો, કે શ્રોતાને સમજાવવું જોઈએ, એના જીવનને સ્પર્શવું જોઈએ અને એના વડે એનામાં પરિવર્તન આવવું જોઈએ, કે મારું કંઈક ખોટું હોય, મારી ભૂલ હોય તો સુધારી એમાં પરિવર્તન લાવવું, એ છે શ્રોતાની પાત્રતા। સાંભળ્યા પછીથી જે કંઈ લાગુ પડતું હોય એનો સ્વીકાર કરી લઈને આપણામાં એમાં પરિવર્તન આવે, સુધારો આવે, એનું નામ શ્રોતા। ગમે એટલી કથાઓ સાંભળે પણ આગળમાં બેસવા માટે ઝઘડે, અશાંતિ ઉભી કરે. અને જયારે કથા શરૂ થાય ત્યાં તો જોકા જ ખાતા. એ શ્રોતાની નિશાની નથી, પાત્રતા બંનેની. વક્તાની કથા કરતાની પણ પાત્રતા હોય અને સાંભળનારની પણ એટલી જ પાત્રતા હોય. પાત્રતા ક્યારે કેળવાય? ભાઈ આટલી સરસ વાતો સાંભળવા મળે છે, સવારમાં વહેલા ઉઠીને પહોંચી જાઓ, આ સમયે તો પહોંચવું જ છે. જે અંદર ઉત્સાહ તાલાવેલી એ પણ એક પાત્રતા છે. તો આ બધી ઘણી વાતો છે પાત્રતાની. શ્રોતા ભક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગોડ કિમી સમજો. જો તુલસીદાસજીએ તો પોતાની જાતને તો પાછું એનાથી બહાર મૂકી દીધી. શ્રોતા વક્તાની પાત્રતા વગરનો હું શું એમાં સમજવાનો હતો? અક્કલ વગરનો હું તળસ્યો તુલસીદાસ નહીં. કેટલો સરસ ભાવ છે. એટલે હંમેશા માણસના જીવનમાં નિમ્નતા, નમ્રતા, ઊંચે ઊંચે સબ ચલે, નીચે ચલે ને કોઈ. બધાને અધ્ધર જ ચાલવાની ઈચ્છા, કેમ કે હવામાં અધ્ધર જ ચાલીએ. વિજરા ધરતી પર પગ મેલ, અધ્ધર ના ચાલીશ એમ કેવું પડે. ઊંચે ઊંચે સબ ચલે, નીચે ચલે ને કોઈ. જો સબસે નીચે ચલે, કોઈ સબસે ઊંચા. આજે તુલસીદાસજી તો અરે આપણી બે ચાર પેઢીઓ પછીનું નામ પૂછો જો માથું ખંજવાળવું પડે. પણ 500 વર્ષ જૂના તુલસીદાસજીને આમ જીભે નામ રમતું હોય, હા હા તુલસીદાસજી. કેમ? આટલી બધી નિમ્નતા, નમ્રતા, બિલકુલ નીચી. હું કહેવા માત્ર પણ છું નહીં, આ જંતુને લેજો ઉગારી. કેટલી નિમ્નતા, કેટલી એની અંદર માણસને ઝૂકી જવાની નમ્રતા, વિવેક. એ જે હું કહેવા માત્ર પણ છું નહીં કે હું આ જંતુ છું, એને ઉગારી લેજો. કે જીવડું એમને મેં કચરાઈ જાય, ફૂપડાની ટાપસી એમને મૂડી જાય, પણ કે જંતુને લેજો, પણ એને એને બચાવી લેજો, એનો ઉદ્ધાર કરજો. તો અહીંયા આગાડી તુલસીદાસજી પોતા જ કહે છે કે આવી ગૂઢ કથા અને આવા શ્રોતા વક્તા જે જ્ઞાન નિધિ, શીલ નિધિ હોય, ચારિત્ર્યવાન હોય, તો એમની આગાડી મારી ગણતરી કઈ? કિમી સમજો મેં? હું રામકથાને કેવી રીતે સમજું? બાળપણમાં તે દાડે તો નૃસિંહદાસજીએ મને ભણાવ્યો ત્યારે સમજણી નહોતી, એના તરફ ધ્યાન નહોતું, એકાગ્રતા નહોતી, રમતમાં કાઢી નાખી હતી. એ તુલસી કેવી સમજો? નાનું બચ્ચું કેવી રીતે સમજવાનું? કેમી સમજો મેં જીવ? અને પાછો જડ કહ્યું. કોકને અહીંયા કહ્યું કહો તો જડ જેવા એમ કહો જોઈએ. તરત રિમોટ કંટ્રોલ ની અંદર આવી જાય બધું જ મને બધાની વચ્ચે. જડ કયો? પાછું અંગ્રેજીમાં મારું ઇન્સલ્ટ. પણ તુલસીદાસજી તો પોતાની જાતે જ કહે છે હું તો આવો છું. હું એ રામ ગૂઢ રામ કથાને શું રીતે સમજી શકવાનો હતો? કઈ રીતે એ રામકથાનું સર્જન મારાથી થવાનું હતું? કેવી સમજો? રચના છે, સર્જન છે કવિનું. પણ કવિના ઉત્કૃષ્ટ સર્જનની અંદર, કૃતિની અંદર પણ પોતાની નિમ્નતા. હું મારી જાતને કવિ કેવડાવતો જ નથી, કવિને કહાઓ ને રસિક કહો. હું મારી જાતને રસિક છું, રામકથાનો એક મોટો કવિ છું એવું પણ કેવડાવવા જરાય માંગતો નથી. અને 4 લીટી આડી અવરી લખી દીધી અને પોતાની જાતને કવિ તરીકે નીચે લખી દે. કલિમલ, કલિયુગના આવા છે. તો કલિમલ ગ્રસિત કલિયુગના બધા પાપોથી ઢંકાયેલો છું, એકઈ પાપ મારાથી બાકી નથી. વાલ્મીકી કહે તો બરાબર છે, બધા પાપ કરી છૂટ્યો છું, આંગણા કાપવાનું, મારવાનું, લૂંટવાનું, બધું જ કરી છૂટ્યો. પણ તુલસીજી અહીંયા પોતાની જાતે સાધુ છે. હા, જયારે રત્નાવલીમાં આસક્ત હતા એ વાતને જયારે પોતાની પોતાના મગજમાં લાવે ત્યારે કે હા, હું કલિયુગના પાપનો પાપી છું, કલિયુગના પાપોથી હું પણ એટલો જ રગદોળાયેલો છું, ખરડાયેલો છું. કલિમલ ગ્રસિત, મેં પાપને પાપ મને જ રગદોળી, પાપે મને જ રગદોળી નાખ્યો છે. કડણમાં કીચડમાં જ ઉતરી ગયા હોઈએ અને પછી બહાર નીકળીએ ત્યારે આખા જ કાદાવાળા ભૂત જેવા લાગીએ. તો કીચડથી ખરડાયેલો એવો કલિમલ ગ્રસિત વિમૂઢ, એકલો મૂઢ નહીં, વિશેષ મૂળ, વધારે વધારે પડતો અક્કલ વગરનો. તુલસીદાસજી પોતાનો પરિ, આવડા મોટા સંત, આવડા મોટા કવિ, આટલા મોટા વિદ્વાન, પણ પોતાની જાતને આવા એક સામાન્ય ને મૂળ તરીકે આપણી સમક્ષ એમણે પોતાની જાતને રજૂ કરી.